આપણા બધા ઉદ્માતો ઓછા થઈ જશે. ભયંકર એ દ્રશ્યો છે, પૂરા જોઈ ન શકીએ જો ખરેખર આપણા હૃદયમાં કોઈ સંવેદનાઓ હોય તો. એવા વૃદ્ધો અને એવા પણ અપંગોના દ્રશ્યો એમાં બતાડેલા છે કે જેના મોઢા ઉપર ડઝનબંધ માખીઓ બણબણી છે, પણ હાથ ઊંચો કરીને માખી ઉડાડવાની તાકાત એ માણસના શરીરમાં નથી રહી ભૂખ મરાના કારણે, અને એની બધી પાંસળીઓ દેખાઈ રહી છે. માખીઓ બણબણે છે પણ એને ઉડાડી શકતો નથી, આટલો બધો અશક્ત જેનું શરીર બની ગયું છે, અને તે છતાં એને ખાવાનું મળતું નથી. અને એવા લાઈન બંધના મરદાઓ બતાડ્યા છે. ખાસ કહું છું, મને તો કાલે વિચાર થયો કે જેમ બ્યુટી વિધાઉટ ક્રુએલ્ટીની બતાડીએ આ દ્રશ્યો બતાડવા જેવા છે, અને એ બતાડીને એક એક અમારા ભાઈઓ અને બહેનોને પ્રતિજ્ઞા આપવા જેવી છે કે કમસે કમ બગાડ નહીં કરવો અન્નનો એટલી તો પ્રતિજ્ઞા લ્યો, એઠવાડ નહીં છોડવો એટલો તો નિયમ લ્યો. શું હાલત થઈ છે આપણા લોકોની? હજારો માણસો મરી ગયા, આપણે કઈ નહીં કરીએ, અને તે વખતે આપણે આપણા જ દુઃખોને રડ્યા કરશું. શું દુઃખ છે આપણને? તો કયું દુઃખ છે? ખાસ ભલામણ કરું છું કે બ્યુટી વિધાઉટ ક્રુએલ્ટીની જે કેસેટ છે એની ઉપરનું અહિંસા ધર્મનું મૂળ કરુણા માટુંગામાં થયેલું પ્રવચન, આ વખતે અહીંયા આગળ ધર્મનું મૂળ કરુણા પ્રવચન થયેલું, એમાં આપણે દુષ્કાળની વાતો લીધેલી, માટુંગામાં આ જ વિષયનું પ્રવચન થયેલું, એમાં રોજ બરોજના આપણા જીવનમાં કેવી હિંસામાં આપણે નિમિત્ત બની રહ્યા છીએ, પ્રાણીઓ ઉપર કેવી ક્રૂર કતલો અને હિંસાઓ સૌંદર્ય પ્રસાધનોમાં મોજ શોખની ચીજોમાં થઈ રહી છે, એ બધાને લગતી છણાવટ અને વિશદ સમજણ આપતું એ પ્રવચન છે, અને પાછળ એ બધા દ્રશ્યો છે, અને એ પછી થોડાક વિભાગમાં આ ઇથોપિયાના દુષ્કાળના દ્રશ્યો છે. ઘણા બધા ભાઈઓએ કેસેટ નોંધાવી છે અહીંયા આગળ, જે કોઈ એ કેસેટ લે એની પાસે તમે મેળવજો, અને ખાસ તમે પ્રવચન પછીના પાછળના ભાગના એ દ્રશ્યો જોજો, અને તે પછી પણ તમને જો મહોત્સવ કરવાનું મન થતું હોય તો ભલે તમે કરજો, એ પછી પણ તમને આડેધડ દુરુપયોગ અને બગાડ કરવા માટે તમારું અયું તૈયાર થઈ શકતું હોય તો તમે જાણો, પણ એક વાર તમે જરૂર જોજો, મારી તમને ભલામણ છે. કદાચ જોતા જોતા પણ તમારા હૃદયમાં એવી કરુણાઓ જન્મશે કે જે તમારી અઢળક કર્મની નિર્જરાઓ કરાવી દેશે, હું તમને ખાતરીથી કહું છું. અમે લોકો રાતના એડિટિંગ કરતા કરતા પણ પૂરું ન જોઈ શક્યા, એટલું બધું કરુણ એ દ્રશ્યો છે. અને ત્યારે આપણને એમ થાય કે દુષ્કાળ આટલો બધો ખરાબ હોય છે, માનવો અને પશુઓની આ કરુણ હાલત થઈ શકે છે? આંખો ભીની થયા વિના નહીં રે તમારી, સિસકારો નીકળી ગયા વિના નહીં રે તમારા મોંમાંથી, એ દ્રશ્યો જ્યારે તમે જોશો ત્યારે, અને એ બધો ખ્યાલ આવે ત્યારે આપણને એમ થાય કે આપણે તો કેટલા બધા સુખી છીએ. નાનકડું દુઃખ, કોઈક ઇષ્ટનો વિયોગ થઈ ગયો, કોઈક અનિષ્ટનો સંયોગ થઈ ગયો, કોઈક શરીરમાં વેદના કે રોગ જાગી ગયો, એમાં આપણે આટલું બધું અર્થ ધ્યાન કરીએ? અરે આપણે તો ઘણા સુખી છીએ, આ બધાની અપેક્ષાએ તો કોઈ દુઃખ નથી આપણને, શા માટે આપણે રોદણા રડવાના, પણ શા માટે આપણે દુઃખી થવાનું પણ નહીં. સદાય મનને સાચવી રાખો, મનમાં કોઈ દુર્ભાવો કે મનની અંદર કોઈ પણ ખોટા વિચારોને જાગવા નહીં દેતા, મનને સંભાળી લો તો તમારું જીવન સુધરી જશે. અનિષ્ટ સંયોગ, ઇષ્ટ વિયોગ, વેદના, અને ચોથો પ્રકાર હતો મેં ગઈકાલે કીધું હતું સંરક્ષણાનુબંધી અર્થ ધ્યાન, પણ એ મારી થોડી ભૂલ હતી, એ રૌદ્ર ધ્યાનનો પ્રકાર છે. અર્થ ધ્યાનનો ચોથો પ્રકાર છે નિયાણાનુબંધી અર્થ ધ્યાન. ઇષ્ટની પ્રાપ્તિ માટે કે અનિષ્ટના વિયોગ માટે જ્યારે એ સહિષ્ણુતા આપણી તૂટી જાય છે અને આપણે એકદમ અસહિષ્ણુ બની જઈએ છીએ, ત્યારે આપણે નિયાણું કરી નાખતા હોઈએ છીએ, મનની તીવ્રતાથી એ વિચાર કરીએ છીએ કે બસ આવતા ભાવમાં મને આવું મળો, મારા ધર્મનો કોઈ પ્રભાવ હોય, મારી સાધનાનો જો કોઈ પ્રભાવ હોય, આનાથી મને જો કોઈ પુણ્ય બંધાયું હોય તો મને આવું સુખ મળો, આમ થાવ આમ થાવ, એ વિચારોમાં જ્યારે આપણે ડૂબી જઈએ છીએ ને ઉતરી જઈએ છીએ ત્યારે આપણે નિયાણું કરી નાખતા હોઈએ છીએ, બદલાનો સંકલ્પ કરી નાખતા હોઈએ છીએ, એ પણ અર્થ ધ્યાન છે, એ પણ દુર્ધ્યાન છે, એ પણ કર્મને બંધાવી દેતું હોય છે. સંભૂતિ મુનિએ ચક્રવર્તી થવાનું નિયાણું કરી નાખ્યું સાંસુદારસના શરૂઆતના પ્રવચનોમાં મેં આ દ્રષ્ટાંત આપેલું, અને એ નિયાણું કરતી વખતે એના ભાઈ મુનિ ચિત્ર મુનિએ કીધું કે ભાઈ મહારાજ, આ તપ અને સંયમ એના પુણ્યને વેચી ના નાખો, એનાથી ચક્રવર્તિત્વના દુનિયાના સુખો માંગવાની ભૂલ ના કરો, આ નિયાણું ના કરો. પણ દિવસોના દિવસો સુધી આ મહામુનિ એ વિચારમાંથી પાછા ન વળી શક્યા, એને ચક્રવર્તીને સુખો જ દેખાતા રહ્યા, એ ચક્રવર્તીની સ્ત્રીની વાળની લટનો કોમળ સ્પર્શ દેખાતો રહ્યો, અને હું ચક્રવર્તી થાઉં ને આવા ઇન્દ્રિયના ભોગ સુખો મને મળે, એ વિચારમાં એવી તન્મયતા આવી, અને એ વિચારની તન્મયતાના કારણે જે નિયાણું કર્યું એ નિયાણામાં ને નિયાણામાં મૃત્યુ પામ્યા. પરિણામ શું આવ્યું? ઉચ્ચ કક્ષાનું આ માનવ જીવન અને પરમ ઉચ્ચ કક્ષાનું એવું આ ચારિત્ર ધર્મ, એ પુણ્ય બધું જ એમણે ખર્ચી નાખ્યું, ખપાવી નાખ્યું, અને છેવટે એક ભાવની અંદર ભલે મનુષ્ય ભાવ મળ્યો, ચક્રવર્તી તો બન્યા, ધર્મ બધું આપે છે, તમે જે માંગો તે આપશે, પણ એની પાસે શું માંગવું ને શું ના માંગવું એ વિવેક તો કરવો જ પડશે. છેવટે તો સાતમી નારકીમાં જ લઈ જનારું બની ગયું એ નિયાણું, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, તિર્યંચ ગતિ અને નરક ગતિ સિવાય બીજું કઈ ન અપાવી શકે. એનાથી બચવું હોય તો મનના ભાવોને સંભાળતા શીખવું જ પડશે. મન સાચવી લો એક જ સાધના કરવા જેવી છે આ જીવનની અંદર. આ ચાર પ્રકારના અર્થ ધ્યાન ને જો અટકાવતા ના આવડે, ત્યાં જો બ્રેક મારતા ના આવડે, તો અર્થ ધ્યાન માંથી જ રૌદ્ર ધ્યાન પછી જન્મે છે. એક વખત જથા આવે છે, પીડા આવે છે, અને એ જયારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે પછી માણસને એના બદલાની ભાવના જન્મે છે ને કઠોરતા ને ક્રૂરતા આવે છે. પછી એ ક્રૂર થાય છે, રુદ્ર સ્વરૂપ ધારણ કરે છે, માટે એને રૌદ્ર ધ્યાન કહેવામાં આવે છે. એવું રૌદ્ર ધ્યાન પણ ચાર પ્રકારનું છે. હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન, મૃષાનુબંધી રૌદ્ર ધ્યાન, સ્ત્રીયાનુબંધી રૌદ્ર ધ્યાન અને સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન. ધ્યાનના બે પ્રકાર, શુભ ધ્યાન અને અશુભ ધ્યાન. અશુભ ધ્યાનના બે પ્રકાર, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. એ બંનેમાં ના પાછા એક એક ના ચાર ચાર પ્રકાર. આર્ત ધ્યાનના ચાર પ્રકાર, અનિષ્ટ સંયોગાનુબંધી આર્ત ધ્યાન, ઇષ્ટ વિયોગાનુબંધી આર્ત ધ્યાન, વેદનાનુબંધી આર્ત ધ્યાન અને નિયાણાનુબંધી આર્ત ધ્યાન. એ જ રીતે રૌદ્ર ધ્યાનના ચાર પ્રકાર. પહેલા હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન, જે રુદ્રતા હિંસાનો ભાવ જગાડે અને બીજાને ખતમ કરી નાખવા સુધીની હદ ઉપર માણસના વિચારો આવી જાય એ રૌદ્ર ધ્યાન છે. જ્યારે બીજા આત્માનું અહિત કરવાની, માત્ર સ્થૂલ અહિત નહીં પણ એને જાનથી ખતમ કરી નાખવાના પણ વિચારો અને તન્મયતા જ્યારે આવી જાય અને એ વિચારોમાં જ્યારે માણસ લીન બની જાય, માત્ર એક વિચાર આવ્યો એને રૌદ્ર ધ્યાન નથી કીધું પણ એ વિચારની જ્યારે પરંપરા ચાલે, એ જ વિચાર અખંડપણે જ્યારે લાંબો ચાલે ત્યારે રૌદ્ર ધ્યાન બની જતો હોય છે. અને એ રૌદ્ર ધ્યાન નરક ગતિનું જ આયુષ્ય બંધાવે, બીજું કંઈ ન કરાવે. જેમ હિંસાના કારણે રુદ્રતા આવે છે, એમ અસત્ય જૂઠના કારણે પણ કોઈકને કંઈક સમજાવવું, કોઈકને કંઈક સમજાવવું અને જૂઠની જાળ એવી ફેલાવતો હોય છે માણસ કે એ પોતે ફેલાવેલી જાળમાં પછી ક્યારેક એવો અટવાઈ જાય અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો ન રહે. ક્યાંક મારું જૂઠ બધું ખુલ્લું પડી જશે અને ક્યાંક મારું પોકળ બહાર આવી જશે, મારી બેઇજ્જતી થઈ જશે, ત્યારે એ માણસ પોતાના જૂઠને ઢાંકવા માટે જ્યાંથી એ જૂઠ ખુલ્લું થાય એમ હોય ત્યાં આગળ એનું અહિત કરી નાખવા માટે એની પ્રત્યે પણ એને રુદ્રતા આવ્યા વિના રહેતી નથી. મૂળમાં મૃષા છે, જૂઠ છે, એ જૂઠમાંથી હિંસા જન્મે છે પાછી. એ જ રીતે સ્ત્રીયાનું મંદિર રૌદ્ર ધ્યાન, ચોરી, અણહક્કનું લેવાનો વિચાર, અણહક્કનું લેવાની ભાવના અને એ લઈ લીધાની પ્રવૃત્તિ, એ પછી એ પ્રવૃત્તિને ઢાંકવા માટે અથવા તો પોતાની ચોરીમાં સક્સેસ જવા માટે, ચોરી કર્યા પછી પકડી ન જવાય એ માટે જાત જાતના વિચારોના કારણે માણસના મનની અંદર એક પરંપરા સર્જાય છે. કોઈ પણ માણસ કોઈક આવું ખતરનાક કામ કરે છે એક સેકન્ડમાં નથી કરતો, એની પાછળ એનું કેટલું પેલા દીર્ઘકાળના વિચારો પડ્યા હોય છે. શું કરીશ, આમ કરું કે આમ કરું, આમ કરું કે આમ કરું, અહીં તો પકડી નહીં જવું ને, અહીં તો ફસાઈ નહીં જવું ને, અહીં તો આમ નહીં થઈ જવું ને, કેવી રીતે આને ખતમ કરવો, એ વિચારો દીર્ઘકાળની એક પરંપરા પછી માણસ એને પ્રેક્ટિકલ બનાવે છે અને એને વર્તનમાં લાવે છે. એ દીર્ઘકાળ સુધી આ જૂઠને લગતી જે રુદ્રતાના વિચારો પ્રત્યા એ પણ રૌદ્ર ધ્યાન બની જતું હોય છે. તમે જુઓ કેટલીય હિંસાઓ અને કેટલાય ખૂનો આમાંથી નથી થતા. ચોરી કરવા ગયો પણ ચોરી કરતા પકડાઈ ગયો ને, હવે જો માર્યો જે હાથમાં આવ્યો હતો તો જે હાથમાં આવ્યો એને ખતમ કરી નાખે તરત જ, એ રુદ્રતા એકદમ આવી જાય છે, કઠોરતા. સારો માણસ પણ તે વખતે કઠોર થઈ જતો હોય છે. જરૂરી નથી કે રૌદ્ર ધ્યાન ખૂનીઓને અને હત્યારાઓને જ આવે, તમને અને મને પણ આવી શકે છે. અનાદિકાળના એ સંસ્કારો આપણા દરેકના આત્મામાં તો પડેલા જ છે. એ સંસ્કારો ક્યાંય જાગી ન જાય, ક્યાંય તોફાન મચાવી ન જાય, એ માટે સાવધાન રહેવાનું છે. અને બને તો એ સંસ્કારોનો શાંતિકાળ હોય ત્યારે એ સંસ્કારોને ખતમ કરી નાખવાના છે, બાળી નાખવાના છે આવા શુભ ભાવોથી અને શુભ ધ્યાનની ધારાથી. એમાં આપણું ડાપણ પડેલું છે, નહીં તો આજના આપણે આજનો સાધુ કાલનો ડાકુ પણ બની શકે છે એમ ઇતિહાસ કહે છે, અને આજનો ડાકુ કાલનો સાધુ પણ બની શકે છે એ વાત પણ ઇતિહાસ કહે છે. દ્રઢ પ્રહારીને અર્જુન માળી જેવાઓ રૌદ્ર ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચેલા. તમે કલ્પના તો કરો કે જ્યારે એણે ગૌ હત્યા કરી હશે, એ બાળ હત્યા કરી હશે, એ સ્ત્રી હત્યા કરી હશે અને એ બ્રહ્મ હત્યા કરી હશે, એ ગણતરીની પળોમાં ચાર ભયંકર હત્યા કરનાર વ્યક્તિના ચિત્તમાં રૌદ્ર ધ્યાન કેટલું હશે, કેટલી કઠોરતા આવી હશે ત્યારે એ કરપીણ રીતે આવા ખૂનો કરી શક્યો હશે. પણ એ જ દ્રઢ પ્રહારી વળી પાછો સાધુ પણ બની શકે છે ને, એ જ ભાવમાં કેવળ જ્ઞાન પણ પામી શકે છે ને, કર્મની નિર્ધારા કરી શકે છે ને. તો જો ડાકુ સાધુ બની શકે છે, એના મનના ભાવોમાં આટલી જો ઉથલપાથલ મચી શકે છે, તો આજનો સાધુ, આજનો સજ્જન આવતીકાલે ડાકુ ન જ બને એવો કોઈ વિશ્વાસ રાખવાની જરૂર નથી. ભરોસે ક્યાંય રહેતા નહીં. આપણું આ અવડચંડુ અને વાંકું મન ક્યારે કેવા તોફાન જન્માવશે એની કંઈ ખાતરી નથી. એવા મનને બને એટલું નિયંત્રણમાં રાખતા શીખી જાઓ, એનું સંયમન કરતા શીખી જાઓ. શુભ ધ્યાનની ધારા અને તત્વ ચિંતનની શ્રેણી એવી પ્રાપ્ત કરી લો કે જેથી આની અશુદ્ધિઓ બધી બળી ચડીને ખતમ થઈ જાય. સાધના આ એક જ કરવાની છે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એ વાત નહીં ખોટી. આનંદગંજી મહારાજ જેવા યોગી પુરુષ પણ આ વાત કરે છે કે મનને સાધના સાધના શીખી જાઓ, આ મનની સાધના કરી લો, બાકી બધી વાતો ખોટી છે, નકામી છે. રૌદ્ર ધ્યાન હિંસાના કારણે, જૂઠના કારણે, ચોરીના કારણે અને સંરક્ષણાનું મંદિર રૌદ્ર ધ્યાન જે કંઈ પણ પ્રાપ્ત કરેલું છે એની રક્ષા માટે, સંરક્ષણ માટે પણ માણસ ક્યારેક કઠોર બની જતો હોય છે અને રુદ્ર બની જતો હોય છે. મારું કોઈ ઉપાડી ન જાય, મારું ક્યાંય ચાલ્યું ન જાય, મારામાં કોઈ ગફલત ન થઈ જાય એ માટે સંરક્ષણને કેન્દ્રમાં રાખીને સંરક્ષણના ભાવમાંથી પણ ચિત્તમાં ક્યારેક કઠોરતા અને રુદ્રતા જન્મે છે. મારું લેવા જ બતાડી દઉં છું અને ત્યાં આગળ કઠોરતાના કારણે માણસ આવેશમાં ક્યારેક ભયંકર ભૂલો કરી બેસતો હોય છે. ખરેખર માણસ એટલો ખરાબ નથી હોતો, પણ આ એનો સંરક્ષણનો મારી જગ્યા તે પતાવી પાડી, લે બતાડી દઈશ, પતાવી દઈશ તને, મારો પૈસો ઉપાડી જાય હમણાં ખતમ કરી નાખીશ, મારી ચીજને હાથ અડાડ્યો, સમજે છે શું તારા મનની અંદર. નાની નાની બાબતોમાં આપણા ચિત્તમાં આવા ભાવો ઉઠતા જ હોય છે જો આપણે આપણું અન્વેષણ કરશું તો. અને એ આપણા ભાવો આજે નાના પ્રમાણમાં ઉઠે છે, જો એને તે જ વખતે કંટ્રોલમાં કરતા આપણે નહીં શીખીએ તો આવતીકાલે એને વિરાટ રૂપ લેતા જરાય વાર નહીં લાગે. ડાયો માણસ તો એક એવા છે કે જ્યારે અંગારો હજી આમ સરોટ થયો હોય ત્યાંથી જે આગને ઠારી દેવાનો પ્રયત્ન કરે, જ્યારે ભયંકર જ્વાળાઓ રૂપે ફેલાઈ જશે પછી એને કંટ્રોલ લેતા, એને કંટ્રોલ કરતા તો બહુ મહેનત પડશે. ચિનગારી ચંપાતી દેખાણી ત્યાં જ પાણી રેડી દો તમે શુભ ભાવનું, ત્યાં જ એને શાંત કરી નાખો. નાના નાના આવેશો, નાના નાના દુર્ભાવો, નાના નાના અર્થ ધ્યાન, એને જો આપણે નિયંત્રિત કરતા નહીં શીખીએ તો એ અર્થ ધ્યાન ક્યારેક આ હિંસા, જૂઠ, ચોરી અને સંરક્ષણ આ ચારમાંના કોઈક ને કોઈક કારણે રૌદ્રતાનું રૂપ લીધા વિના રહેશે નહીં. અને રૌદ્ર ધ્યાનમાં જો કોઈક આયુષ્ય બંધાયું તો સિવાય નારક ગતિ બીજું કોઈ આયુષ્ય ન બંધાય એમ આપણું કર્મનું તત્વજ્ઞાન કહે છે. આપણે શું કરવું છે? આમને આમ બેઢંગી જિંદગી જીવે જવી છે આપણે? આપણા જીવનમાં આપણે આવા આવા ખતરાઓ ઉભા કરતા રહીશું શું આપણે? કે આપણે કંઈક સાવધાન બનીશું જ્યારે આપણને આવા પરમાત્મા મળ્યા છે, એ પરમાત્માનું આવું ધર્મશાસન મળ્યું છે, એનું આવું ઊંચું તત્વજ્ઞાન જે આપણને અદ્ભુત મનોવિજ્ઞાનના રહસ્યો ખુલ્લા કરાવી આપે છે, આવું સૂક્ષ્મ તત્વજ્ઞાન. આપણા જ્ઞાની પુરુષો કેટલા જબરજસ્ત સાયકોલોજિસ્ટો હશે, એમણે મનનું કેવું પૃથ્થકરણ કર્યું હશે, મનમાં કઈ કઈ વૃત્તિઓના કારણે કેવા કેવા વિચારો અને એમાંથી કેવી કેવી પીડાઓ અને રુદ્રતાઓ જન્મે છે એ બધાનું એમણે કેવું સુંદર અન્વેષણ અને ચિંતન કર્યું હશે, ત્યારે આપણને આટલી સૂક્ષ્મતાથી એ સમજાવી શકતા હશે. અને આવું જયારે ઊંચું તત્વજ્ઞાન મળ્યું હોય, આવી સમજણો મળી હોય, એ સમજાવનારા સદગુરુઓ મળ્યા હોય, સમજીને આપણે ધારીએ તો સારી રીતે જીવન જીવી શકીએ એવો સંસ્કારી પરિવાર અને સંઘ મળ્યો હોય, ત્યારે પણ જો આપણે આપણા જીવનનો વિચાર ન કરીએ, ત્યારે પણ આપણે આપણા જીવનને જો સંભાળતા ન શીખી જઈએ, ત્યારે પણ આપણે આપણા મનની આ વૃત્તિઓને જો નિયંત્રિત કરવાનો કોઈ પુરુષાર્થ ન કરીએ તો તમને એમ લાગે છે કે હવે આના કરતા ચડિયાતા કોઈ ભગવાન, આના કરતા ચડિયાતું કોઈ તત્વજ્ઞાન, આના કરતા ચડિયાતું કોઈ ધર્મશાસન હવે આપણને દુનિયામાં મળવાનું છે? અદભુત વસ્તુઓ આજે મળી છે ત્યારે ત્યારે જીવનને સંભાળી લો. કોઈ નાના નાના સ્વાર્થોની ખાતર અને નાની નાની વાતોની ખાતર આ જિંદગીને ક્યાંક ભેખડે નહીં ભરાવી દઈએ. આપણે કોઈક ન કરવાના વિચારો ન કરી નાખીએ, કોઈક ન બોલવાના વચનો ન બોલી નાખીએ, કોઈ ન કરવા જેવી પ્રવૃત્તિઓ ભૂલી ચૂકે પણ આવેશમાં આવીને ન કરી જઈએ, એ માટે સાવધાનીપૂર્વક જીવન જીવવું એમાં જ આપણી સલામતી છે, એમાં જ આપણી શાંતિ છે ને એમાં જ આપણી સમાધિ છે. આપણે જો આપણી શાંતિ, જીવનની શાંતિ, મૃત્યુની સમાધિ અને ભવાંતરની સલામતી ચાહતા હોઈએ તો આજથી આપણે પડે પણ આપણા મનને સંભાળતા શીખવું પડશે. આ અર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાનનું તત્વજ્ઞાન આપણને કહે છે મનને સંભાળી લો, બીજી બધી વાતો ભૂલી જાઓ, તમે ખતરનાક ખતરો છે આ તો અને અશક્ય કંઈ જ નથી. મફતનો માલ મેળવી લેવા માટે શું માણસ ગમે એટલી હદે ન જઈ શકે એવું તમે માનો છો? શ્રીપાળ જેવો શ્રીપાળ, જે અનન્ય ઉપકાર જેણે કર્યા છે એવા ઉપકારીને પણ દરિયામાં ફેંકી દેવાની દુર્બુદ્ધિ ધવળ શેઠના હૃદયમાં જન્માવનાર કોણ હતું? જ્યારે દેશાંતરમાં વાણો લઈને વાણવટું કરવા નીકળ્યા છે, ધંધો કરવા, ત્યારે ધવળના મનમાં એ વિચાર આવે છે કે જો આ શ્રીપાળ ખતમ થઈ જાય, એને દરિયામાં નાખી દઉં તો આ લાખોની મિલકત મારી થઈ જાય, આ બધાનો ધંધો હું કરીશ ને માલમ માલ બની જઈશ. અને તૂતક ઉપર બોલાવે છે કે આવો તો જુઓ તો ખરા કેવી સરસ મજાની સંધ્યા ખીલી છે. પોતાનો જે પાર્ટનર છે, જેણે હાથ લંબાવીને પોતાને નબળી સ્થિતિમાંથી ઊંચે લાવવાનો ઉપકાર કર્યો છે, એવા પોતાના ઉપકારી અને પોતાના પાર્ટનર એવા ધવળ શેઠને પણ, એવા શ્રીપાળ રાજાને પણ પોતાના સ્વાર્થની ખાતર, મફતિયું લઈ લેવાની ખાતર, કેટલા વિચારો કર્યા છે અને કેવી રીતે પતાવવું તો મને આ બધું મળી જાય, એ માટે દીર્ઘકાળનું એનું રૌદ્ર ધ્યાન ચાલ્યું હશે. અને છેવટે આ તબક્કે પહોંચીને છેક ઉપર કુદરતનું સૌંદર્ય જોવાને બદલે આકાશમાં ખીલેલા રંગો જોવાના નામે એને તૂતક ઉપર બોલાવે છે. અને તૂતક ઉપર બોલાવીને જુઓ તો ખરા કેવી સંધ્યા ખીલી છે. અને જ્યાં શ્રીપાળામ સંધ્યા જોવા જાય ત્યાં પાછળથી તરત જ ધક્કો મારીને ગુગવતા સાગરમાં એ શ્રીપાળ રાજાને ફેંકી દેવાની દુર્બુદ્ધિ, આટલી હદની કઠોરતા એ ધવળ શેઠના હૃદયમાં જન્મી હોય તો એનું કારણ આ સ્ત્રીયાનુબંધી રૌદ્ર ધ્યાન હતું. સ્ત્રીયાનુબંધી, સ્ત્રેય એટલે ચોરી, સંસ્કૃત શબ્દ છે. સ અડધો અને ત આખો, સ્ત્રેય. અસ્ત્રેય એટલે અચૌર્ય. મૃષા એટલે જૂઠ. જૂઠની ખાતર માણસો આટલી હદે નથી પહોંચતા હોતા. અને એમાં જો એને એમ લાગે કે મારું જૂઠ પકડી જશે ને મારી પોલ બહાર આવી જશે, ખુલ્લી પડી જશે, તો શું ન કરે માણસ. હિંસાનો વિચાર, તે મને આમ કર્યું, હું પણ તને જોઈ લઈશ, હું નહીં છોડું, બદલો લઈશ વેરનો. અને એ વખતે વેરનો સંસ્કાર, હિંસાનું મંદિર રૌદ્ર ધ્યાન શું નથી જન્માવતો? છાપા વાંચો છો શું ચાલી રહ્યું છે હમણાં ઈરાનમાં અને ઈરાકમાં? આયાતોલા ખુમેનીએ સેની ઉપર સહી કરી ગઈકાલે છાપું વાંચ્યું હતું. કેટલી ક્રૂર કતલ થવાની અત્યારથી એની યોજનાઓ, અને એ યોજનાઓની ઉપર કહેવાતા ધર્મગુરુઓ જયારે સહી કરે ત્યારે વિચાર આવે કે ભગવાન જિનેશ્વર દેવનું તત્વજ્ઞાન નથી મળ્યું એનું આ પરિણામ. નહીં તો ધર્મગુરુના સ્થાને રહેલી બેઠેલી એક વ્યક્તિ આયાતોલા ખોમેની હજારોની કતલ કરવાના આખા પ્લાનિંગ ઉપર, એ યોજના ઉપર પોતાની સહી કરે, એ કેમ કરી શકે? કારણ કે એને ખબર નથી કે આ અત્યારે સહી કરું છું, હજારોની કતલની જે યોજના થઈ રહી છે એ યોજના, એના વિચારો હવે મારા મનમાં ચાલુ થયા. એ કેવી રીતે યોજના સક્સેસ જાય? કેમ અમારા વિધર્મીઓ કે બીજા ભિન્ન જાતિવાળાઓ એ કેમ ખતમ થઈ જાય? એને કેમ કરુણ રીતે રહેશીને મારી નાખવા? એના વિચારો, એની પરંપરા, આ એક રૌદ્ર ધ્યાન છે. અને આ રૌદ્ર ધ્યાન મારું અહિત કરી નાખશે. આ સમજણ અને આ તત્વજ્ઞાન નથી મળ્યું માટે એ માણસો આવા વિચારો કરી શકે છે. આપણી એ બલિયારી છે કે આપણને આવા ભગવાનનું આ તત્વજ્ઞાન મળી ગયું છે, જે આપણને આવા પાપ વિચારોમાંથી પણ બચાવી લેતું હોય છે. રૌદ્ર ધ્યાનને ક્યાં શોધવા જવાનું છે? રોજના છાપાઓ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના બોલતા પુરાવા છે. રોજના છાપાઓ, છાપા વાંચતા આવડે તો પણ આપણી જ્ઞાન દ્રષ્ટિનો ઉઘાડ થયા વિના રહે નહીં, અને તો પણ આપણો વૈરાગ્ય પુષ્ટ થયા વિના રહે નહીં. એક પણ દિવસનું તમે છાપું લાવો, હું તમને પાને પાને એમાં આર્ત ધ્યાનના પ્રસંગો બતાડું અને રૌદ્ર ધ્યાનની વાતો બતાડું. તમને આવડે છે આપણને છાપા વાંચતા? છાપા વાંચતા આવડશે તો છાપું પણ તમારા માટે શાસ્ત્ર બની જશે, તરવાનું તારણ સાધન બની જશે. અને છાપું વાંચતા નહીં આવડે તો યાદ રાખજો, મહેરબાની કરીને પૈસા બગાડીને કર્મ બાંધવાની ભૂલો કરતા નહીં. છાપા વાંચતા જ નહીં જો વાંચતા ના આવડતા હોય તો. જો છાપા વાંચતા નહીં આવડે તો ભયંકર કર્મ બાંધી જશો તમે. હા સાલા, આ તો આ જ લાગના હતા, સારું થયું આ ગોઠવાયું. અરે કરનારો કરતો હશે ને તમે એ હિંસાની અનુમોદના કરીને પાપ બાંધી જશો. છાપા વાંચતા આવડે છે? શું કામ પણ પૈસા બગાડો છો? એના કરતા આપી દો ને કોક મૂંગા જીવોની ભલી પ્રવૃત્તિ માટે. માણસો ગૌરવ લે, મારા સાહેબ આપણે ત્યાં તો બધા છાપા આવે, મને એમ થાય કે મોખાણ માંડી બધા છાપા લઈને. તે કારણ કે તને છાપા વાંચતા આવડતા નથી, છાપાનો થોકડો ભેગો કર્યો, આટલા બધા પૈસાની બરબાદી કરે છે, મળશે શું તને એમાંથી? છાપાની અંદર હિંસાની વાતો હોય, જૂઠની વાતો હોય, ચોરીની વાતો હોય, મારામારીની વાતો હોય, વેરની વાતો હોય, એ સિવાય હોય છે શું? સારી વાતો કેટલી આવે છાપામાં અને ખોટી વાતો કેટલી આવે? એક દાડાનું છાપું લઈને તમે આમ તારવજો, આજે તમે જાઓ ને આજનું તમે ગમે તે એક છાપું લેજો અને તમે તારવજો કે આજના આખા છાપામાં કર્મની નિર્જરા કરાવે એવા સારા વિચારો અને સારી વાતો કેટલી, અને અનેક જાતના વૈષયિક આકર્ષણો જન્માવે, કસાયોની પરિણતિઓને વધારે, મનના વિચારોને ખરાબ કરે એવી વાતો, એવા દ્રશ્યો, એવા ચિત્રો, એવી જાહેરાતો કેટલી. બેનું આજે તારવણ કાઢજો ને પછી મને કાલે કહેજો કે છાપું વાંચવા જેવું છે ખરું. અને છતાં હું કહું છું કે છાપું વાંચો, જો વાંચવાની દ્રષ્ટિ મેળવીને વાંચતા હો તો વાંધો નથી. એમાંથી પણ તમને એમ થશે કે અરે આવી વાતો, આવા વિચારો કેટલું ખોટું થઈ રહ્યું છે, એ વિચાર કરશો તો કર્મની નિર્જરા થશે. આપણે તો નહીં લેવા દેવા વિનાના કેટલીય વાર આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન કરી કરીને કર્મ બાંધતા હોઈએ છીએ. જ્યારે રજનીશજીનું બહુ ચર્ચાઓ ચાલતી હતી ત્યારે એક ભાઈ મારી પાસે આવ્યા, એક યુવાન ભાઈ, મને કે મારા સાહેબ આ નાલાયક માણસ, આને તો ગરચી પકડીને દરિયામાં ડુબાડી દેવો જોઈએ, મારી નાખવો જોઈએ સાલા. મેં કીધું તારી કોઈ ગજુ નથી, તું એને મારી શકવાનો છે, નકામો વિચાર કરીને તું શું કામ પાપ બાંધે છે? પણ આને અહમ કરી નાખવું છે ને, અરે તારા હાથની વાત છે, બચ્ચાના ખેલ છે, તું કરી શકવાનો છે, તને કોઈ અધિકાર આપ્યો છે બધાની આખી દુનિયાની ચિંતા કરવાનો, તું કંઈ કરવાનું નથી. અને ખાલી વિચાર આમ એણે એવા ગાંઠ કચાવી કે મને કે એને તો સાલ પકડાવીને આમ કરી નાખો. એ વખતે મને એમ થઈ ગયું કે આ એની ધારા લાંબી ચાલે તો એનું આ રૌદ્ર ધ્યાન જ થઈ જાય, બીજું કંઈ ન થાય. શું અધિકાર છે પણ આપણને આવા બધા વિચારો કરીને? આવા તો કેટલા વિચારો તમે ને હું આપણે કરી નાખતા હશું. ઘણા વખત માણસ છે ને કઈક આવવું જોઈએ, સાલાઓને આવવાનું તો ઉભા રાખીને આમ ઘોડીઓ ઉડાડી દેવા જોઈએ ધર 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 કરતા, અને ખબર નથી કે આ તું શું કરી રહ્યો છે. પણ ખાલી નહીં લેવા દેવા વિનાના આપણે પાપ બાંધી રહ્યા છીએ. રોજિંદા જીવનમાં થોડીક જાગૃતિ નથી અને આપણે પાપ બાંધીએ છીએ. એટલે આ સાવધાન બની જાઓ ને, પણ શું કામ પાપ બાંધો છો, જેમાં વળવાનું કંઈ નથી ને તમે કરી શકવાના કંઈ નથી. ખાલી બોલીને ખાલી વિચારીને માણસ પાપો બાંધતો હોય છે, એને ખબર નથી કે આ અર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે, ક્રિયા નહીં. અહીં તો વિચારમાં જ પાપ બંધ પડેલા છે. અને એવા વિચારો આપણને શા માટે પણ આપણે કરવાના, પણ શું મળે છે એનાથી આપણને. આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાનના પ્રસંગો દુનિયામાં જરાય ઓછા નથી, ચાલ્યા જ કરે છે. હા, તમે પિક્ચરમાં જાઓ ને, અને પિક્ચરમાં જઈને પણ તમે આર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાનના પોટલા બાંધીને ઘરે પાછા આવો. કારણ કે આજના પિક્ચરો એ આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાનને વધારવા માટેના સહેલામાં સહેલા ઉપાયો છે. શું હોય આજના પિક્ચરોમાં? ફાઇટિંગ સિવાય બીજું કંઈ હોય? ગોળીઓની રમઝટ સિવાય બીજું કંઈ હોય? અને સીધા સીધા શાંત પિક્ચરો હોય તો એ આજે ચાલી શકે એમ છે? માણસોને આજે શાંત પિક્ચરો જોવા જ નથી સારા. એ તો કે મજા નથી, આમ ફાઇટિંગ નહોતી બરોબર, એને ફાઇટિંગ જ જોઈએ છે, મારા મારી જોઈએ છે. અને આજના તમે નાના નાના છોકરાઓ પણ જુઓ, એને તમે સીધા રમકડા આપો તો એને ચાલશે? એ માંગણી છે નહીં કરશે તમારી પાસેથી. ગન લાવી આપો, આવડા આવડા ટેણિયાઓ હવે ગન માગતા થઈ ગયા છે, બંદૂકો માગતા થઈ ગયા છે. કારણ કે એના મા બાપે એને પહેલેથી સંસ્કાર જ આપ્યા છે, એવા જ એને પિક્ચરો બતાડ્યા છે. ઘરની અંદર ટીવી લાવી લાવીને અને વિડીયો લાવી લાવીને સત્યાનાશ વાળી નાખ્યો છે આજના અમારા સમાજે. સાધન હતા પણ એ સાધનના સદુપયોગ કરતા કોઈને ના આવડ્યા. અરે તમારા બાળકોને બતાડવી જોઈએ તો ફિલ્મો એવી બતાડો જે એના હૃદયમાં કરુણાની ભાવનાઓ જન્માવે, જે કોમળતાને પ્રગટાવે, જે એને કંઈક સારા કામો કરવાની સદબુદ્ધિઓ સુજાડે. શા માટે પણ તમે આ બધા સંસ્કારો તમારા બાળકોમાં નાખો છો અને એ બાળકો પછી એ બંદૂકો લઈને આમ ઘરમાં પણ એના આમ જ એના બાપની સામે આમ કરશે, એની માની સામે આમ કરશે. ભલે અત્યારે રમકડું છે, પણ એ જે એનો સંસ્કાર મજબૂત થતો જાય છે ને, કાલે ઉઠીને જો ક્યાંક એનું માથું ફર્યું તો ખરેખર તમને ઉડાડી દેશે કોક દાડો. મહેરબાની કરીને આ સંસ્કાર જ ન પાડો તમે લોકો છોકરાઓ ઉપર. શું કામ પણ એનું હિત કરો છો તમે, એને તમારું હિત કરી રહ્યા છો. ક્રૂરતાને અને કઠોરતાના સંસ્કારો નાખીને આપણે એને રૌદ્ર ધ્યાનની ભૂમિકા તૈયાર કરી આપીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે આ શું ભૂલો કરી રહ્યા છીએ. જીવનમાં નાની નાની સાવધાનીઓ કેળવો, મોટી વાતો મારે કોઈ કરવી નથી તમારી પાસે. મોટી ધર્મની ક્રિયાઓને, ધર્મના આરાધનોને બહુ મોટી વાતો ઘણી બધી થઈ ગઈ આજ સુધી. હવે તો જીવનમાં પ્રેક્ટિકલ જીવનમાં કંઈક આવા પરિવર્તનો લાવી શકીએ આપણે, તો આપણે આર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાંથી બચી શકશું, તો આપણે આપણા જીવનને શાંતિભર્યું બનાવી શકશું, તો આપણે આપણા પરિવારોને સંસ્કારોની સમૃદ્ધિ આપી શકશું. નહીં તો બધા ઉપર પાણી ફરી જવાનું છે. અનેકના અંતરોમાં આર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાનની જ્વાળાઓ આપણે સળગાવી દેવાના છીએ, અને એ ભૂલોમાંથી વહેલી તકે બચવું જરૂરી છે. નહીં લેવા દેવા વિનાના આપણે કેટલા કર્મો બાંધતા હોઈએ છીએ. સમૂહમાં કર્મો બંધાય છે ને એ સમૂહમાં ઉદયમાં આવે છે. ઘણા માણસ કે મારા સાહેબ એક સાથે આવું કેમ થયું? પણ એનું કારણ એ હોય છે કે એક સાથે જયારે સમૂહમાં જે જીવો એ કર્મ બાંધ્યા હોય છે, કેટલાક કર્મો એવા હોય છે કે સમૂહમાં બંધાયેલા એક સાથે સમૂહમાં ઉદયમાં આવતા હોય છે. એક સાથે માણસો મરી જતા નથી હોતા કેમ? કારણ કે એક સાથે એક થિયેટરમાં માનો કે 500 માણસ બેઠા છે અને ત્યાં આગળ જબરજસ્ત ગોળીઓની રમઝટ ચાલી રહી છે અને એવા ફાઇટિંગના દ્રશ્યો આવે છે અને તે વખતે એકદમ એવા જોરદાર કટોકટીના દ્રશ્ય આવ્યા અને બધા એક સાથે એમાં તે વખતે તન્મય થઈ જાય છે અને તન્મયતાપૂર્વક એટલા રસથી એ દ્રશ્યને માણે છે ને એવા રાજી રાજે તાળીઓ પાડી. હવે એ પડે જે બધાએ એક સાથે એક ખોટો વિચાર કર્યો, ખોટી તન્મયતા કેળવી અને એ વખતે એક સાથે જે 500 જીવોએ સમૂહ કર્મ બાંધ્યું, એ કર્મ ક્યાંક ને ક્યાંક તો ઉદયમાં આવશે ને. જો તમે આ બધા કાળમાં એને નહીં ખપાવ્યું હોય તો એ સમૂહ રૂપે ક્યાંક આગ સળગાવીને, ક્યાંક દુષ્કાળ લાવી દઈને, ક્યાંક કોઈક હોનારતો સર્જી દઈને એક સાથે તમને ઉપાડી લેશે. આપણને ખબર છે કે આપણે આવા કેટલા કેટલા કર્મો બાંધી નાખતા હશું એ કંઈ ખ્યાલ છે ખરો આપણને? વાત વાતની અંદર આપણી હોશિયારીઓ મારતા આપણે, આપણા તાનમાં ચાલ્યા જતા આપણે આપણું કેટલું મોટું અહિત કરી રહ્યા છીએ. વિનય વિજયજી મહારાજ ના પાડે છે કે કર્મની નિર્જના કરવા માટે શુભ ધ્યાન જરૂરી છે અને શુભ ધ્યાનને લાવવા માટે પહેલા તો અશુભ ધ્યાન ટાળવું જરૂરી છે. અશુભ ધ્યાન, આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે અને એ આ ચાર ચાર પ્રકારે છે. આમાંનો કોઈ પણ પ્રકાર ક્યાંય તમને સતાવી ન જાય. કોઈ દિવસ હિંસાની તીવ્રતાને હૃદયમાં જાગવા નહીં દેતા, જૂઠને એટલું બધું વધારતા નહીં કે જે જૂઠ તમારામાં કઠોરતાને રુદ્રતા પ્રગટાવી દે, મફતિયું લેવાની અને ચોરીની ભાવનાને કોઈ દિવસ પાંગરવા દેતા નહીં. નહીં તો કાલે એ મફતિયું લેવાનો સંસ્કાર કોઈકનું અહિત કરીને પણ તમારો સ્વાર્થ સાધવા માટે તમને તત્પર કરી દેશે. અને સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન, જે કંઈ પણ પુણ્યના ઉદયથી કે પુરુષાર્થથી મળ્યું હોય, ઠીક છે, તમે એને સાચવો, સંભાળો, બધું જ કરો, પણ એની એટલી તીવ્ર મમતા નહીં રાખતા કે એને સાચવવા માટે ક્યારેક એ રુદ્રતા પણ અંતરમાં આવી જાય અને કઠોરતા ભર્યા પગલા તમારા જીવનમાં ભરાઈ જાય એટલી તીવ્ર આસક્તિ અને તીવ્ર મમતાના બંધનોને બંધાવા નહીં દેતા, નહીં તો જીવનમાં ક્યારેક કોઈ ખતરો ઉભો થઈ જશે. આ ચાર પ્રકારના અર્થ ધ્યાન અને ચાર પ્રકારના રૌદ્ર ધ્યાન આ અશુભ ધ્યાન છે, એનાથી આપણે બચવાનું છે, એનાથી આપણા મનને આપણે બચાવવાનું છે, સાવધાનીપૂર્વક જીવન જીવવાનું છે અને એ રીતે જો જીવન જીવીએ તો જ આપણે શુભ ધ્યાનની ભૂમિકાને પ્રાપ્ત કરી શકીએ. પછી શુભ ધ્યાન લાગી શકે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં આગળ વધી શકાય. આ અશુભ ધ્યાનને ટાળવા માટે સતત તત્વ ચિંતન કરવું પડશે, આવી ભાવનાઓથી ભાવિત થવું પડશે. અને અર્થ ધ્યાન માંથી રૌદ્ર ધ્યાન જન્મે છે, એ અર્થ ધ્યાનને ટાળવા માટે મેં પહેલા કીધું એમ નેગેટિવ થિંકિંગ કરવાનું છોડી દેજો, પોઝિટિવ વિચાર કરવાના શરૂ કરી દેજો. નાની નાની મુશ્કેલી ભરી વાતોને કે નાના નાના દુઃખોને વધુ પડતું મહત્વ મનમાં નહીં આપતા તો તમારું મન તમે સાચવી શકશો. જો એને વધુ પડતું મહત્વ આપ્યું તો એ અર્થ ધ્યાન એમાંથી આવી જ જવાનું છે. અને જ્યારે તમને કોઈક તમારું દુઃખ સતાવે ત્યારે તમારા કરતા વધુ દુઃખી ઘણા બધા આ દુનિયામાં પડેલા છે એનો વિચાર કરજો, તમારું નાનકડું દુઃખ તમને અર્થ ધ્યાનમાં નહીં તાણી જાય. કોઈ પણ પ્રકારના દુઃખો, મંદિરોમાં જાઓ છો, પહેલા એ કીધું આજે ફરી કહું છું કે મહિનામાં છેવટે એકાદ વાર પણ હોસ્પિટલના જનરલ વોર્ડમાં ચક્કરો મારવાના શરૂ કરી દો તો વેદનાઓથી પીડાતી આ દુનિયા કેવી છે અને એના દુઃખો શું હોય છે એનો કોઈ ખ્યાલ આવશે. એ ખ્યાલ તમારા હૃદયમાં એક બાજુ કરુણા જન્માવશે, એનું દુઃખ દૂર કરવાની ભાવનાઓ જન્માવશે અને બીજી બાજુ એની અપેક્ષાએ તમે ઘણા બધા સુખી છો એ વાત તમારા દુઃખોને ભૂલી દેવાની તાકાત તમને આપી દેશે. અને એ રીતે આપણે આ અર્થ ધ્યાનમાંથી બચીને ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરવાનો છે. આ ધર્મ ધ્યાન શું છે, એ ધર્મ ધ્યાન કેવી રીતે આપણા જીવનમાં આવી શકે એ અંગેની વિચારણા આવતીકાલે કરવાની છે. આજે આપણે વ્યાખ્યાનને અહીં જ પૂર્ણ કરીએ છીએ.
विकट विघ्न विनाशक विनायक धूम्रकेतु गणाध्यक्ष भालचंद्र Oh. परम हवै मंगला